એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે ઇતિહાસના પાના ઉથલાવીને એક એવી ઘટનાની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે 20મી સદી અને કદાચ ત્યાર પછીની દુનિયાનો ચહેરો જ બદલી નાખ્યો. રશિયન ક્રાંતિ.
બિલકુલ, એક એવી ઉથલપાથલ જેણે સામ્રાજ્યો તોડી નાખ્યા, નવા વિચારો આપ્યા અને હા, સાથે સાથે ભયંકર સંઘર્ષ અને વેદના પણ સર્જી.
અને આપણી આજની ચર્ચાનો આધાર રહેશે ઇતિહાસકાર એસ એ સ્મિથનું રશિયન ક્રાંતિ પરનું કામ, ખરું ને?
હા, એમના સંશોધનનો સારાંશ. તેમણે આ વિષય પર ઘણું લખ્યું છે, એટલે એમના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરીશું.
તો આપણો હેતુ શું છે? આપણે એ સમજવું છે કે સ્મિથના મતે આ બધું શા માટે થયું, કયા પરિબળો કામ કરી રહ્યા હતા, મુખ્ય ઘટનાઓ કઈ હતી,
અને સૌથી અગત્યનું આજના સંદર્ભમાં એનું શું મહત્વ છે. કારણ કે ઇતિહાસ ફક્ત જૂની વાર્તાઓ નથી હોતો.
સાચી વાત. એ આપણને વર્તમાન રાજકારણ, સામાજિક આંદોલનો આ બધું સમજવામાં મદદ કરે છે. તો ચાલો શરૂ કરીએ.
ચોક્કસ.
પહેલા વાત કરીએ લેખકની. એસ એ સ્મિથ કોણ છે? આ ઇતિહાસકાર
સ્ટીફન એન્થોની સ્મિથ, જેમને આપણે એસ એ સ્મિથ તરીકે ઓળખીએ છીએ, એ બ્રિટનના એક જાણીતા ઇતિહાસકાર છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે જોડાયેલા છે
અને એમનું મુખ્ય કામ રશિયા અને ચીન પર છે.
હા, ખાસ કરીને આધુનિક રશિયા અને ચીનનો સામાજિક અને રાજકીય ઇતિહાસ.
તો એમની ખાસિયત શું છે? કઈ રીતે એમનો દ્રષ્ટિકોણ અલગ પડે છે?
એમની મુખ્ય ખાસિયત છે હિસ્ટ્રી ફ્રોમ બિલો, એટલે કે નીચેથી ઇતિહાસ જોવાનું અભિગમ.
નીચેથી ઇતિહાસ એટલે?
એટલે કે ફક્ત રાજાઓ, નેતાઓ કે મોટી રાજકીય ઘટનાઓ પર જ ધ્યાન નહીં આપવાનું, પણ સામાન્ય લોકો, કામદારો, ખેડૂતો, સૈનિકો, સ્ત્રીઓ, એમના અનુભવો શું હતા, ક્રાંતિમાં એમની શું ભૂમિકા હતી, એમની આશાઓ શું હતી, એ સમજવાનો પ્રયાસ.
આ તો રસપ્રદ કહેવાય. ઇતિહાસ એટલે ફક્ત મોટા માણસોની વાત નહીં.
બરાબર. અને બીજી વાત, સ્મિથ શીતયુદ્ધ સમયની પેલી કટ્ટર વિચારધારાથી દૂર રહે છે કે ભાઈ ક્રાંતિ કા તો એકદમ મહાન હતી કા તો સાવ ખરાબ.
હા, પેલું બ્લેક એન્ડ વ્હાઈટ જોવાનું વલણ.
એના બદલે તેઓ એક સંતુલિત ચિત્ર આપવાનો પ્રયાસ કરે છે. ક્રાંતિની સિદ્ધિઓ પણ જુએ છે અને નિષ્ફળતાઓ પણ. આશા અને કરુણતા બંનેની વાત કરે છે, દાયકાઓનું આર્કાઇવલ સંશોધન વાપરીને.
સરસ. તો હવે એમના પુસ્તકોના મુખ્ય વિચાર પર આવીએ. રશિયન ક્રાંતિ વિશે સ્મિથનો મુખ્ય તર્ક શું છે?
સ્મિથનો મુખ્ય મુદ્દો એ છે કે રશિયન ક્રાંતિ કોઈ એક ઘટના નથી. એવું નથી કે અચાનક બધું થઈ ગયું.
હા,
પણ એ એક અત્યંત જટિલ, લાંબી, બહુસ્તરીય પ્રક્રિયા હતી. એના મૂળ છેક ઝારશાહી રશિયાની અંદર રહેલા ઊંડા સામાજિક, આર્થિક અને રાજકીય વિરોધાભાસોમાં હતા.
એટલે કે જમીન ઘણા સમયથી તૈયાર થઈ રહી હતી.
બિલકુલ. નિરંકુશ ઝારનું શાસન, ખેડૂતોની જમીન માટેની તડપ, શહેરોમાં કામદારોનું શોષણ, આ બધું વર્ષોથી ચાલતું હતું.
અને પછી પ્રથમ વિશ્વયુદ્ધ આવ્યું.
હા, પ્રથમ વિશ્વયુદ્ધે જાણે આગમાં ઘી નાખવાનું કામ કર્યું. એણે ઝારશાહીની બધી નબળાઈઓ ઉઘાડી પાડી દીધી, શાસનને ભાંગી નાખ્યું.
સ્મિથ એમ પણ કહે છે કે આ માત્ર કોઈ એક પાર્ટીનો બળવો નહોતો.
ના, તેઓ સરળ વર્ણનોને પડકારે છે. આ કોઈ ગેરકાયદેસર સત્તા પલટો નહોતો કે ફક્ત કામદારોનો ભવ્ય બળવો પણ નહોતો. એ મૂળભૂત રીતે લોકોની ક્રાંતિ હતી.
લોકોની ક્રાંતિ?
હા, સદીઓથી ચાલતા આવતા જુલમ અને અસમાનતા સામે સામાન્ય માણસનો, જનતાનો એક મોટો ઉછાળો હતો.
પછી પેલો મોટો સવાલ, જો એ લોકોની ક્રાંતિ હતી મુક્તિ માટેની, તો પછી એ એક નવી, કદાચ વધુ ભયાનક તાનાશાહીમાં કેમ ફેરવાઈ ગઈ?
આજ ક્રાંતિનો મુખ્ય વિરોધાભાસ છે જેના પર સ્મિથ પ્રકાશ પાડે છે. એ સમજાવે છે કે શરૂઆતમાં શાંતિ, જમીન અને રોટી જેવી લોકોની સાચી માંગણીઓ અને આઝાદીની ભાવના મુખ્ય હતી.
પણ પછી યુદ્ધની પરિસ્થિતિઓ, રાજકીય ખેંચતાણ અને ખાસ કરીને બોલ્શેવિક પાર્ટીની વિચારધારા અને એમની કામ કરવાની રીત, આ બધાએ મળીને આખરે એને એક પક્ષીય સરમુખત્યારશાહી તરફ ધકેલી દીધી.
એટલે મુક્તિની આશા અને દમનની વાસ્તવિકતા બંને સાથે સાથે.
હા, સ્મિથના મતે આ બંને પાસા ક્રાંતિના અભિન્ન અંગ છે, એમને અલગ ન કરી શકાય. ચાલો આખી પ્રક્રિયાને થોડી વધુ વિગતવાર જોઈએ. સ્મિથ ક્રાંતિના કયા તબક્કાઓ પર ભાર મૂકે છે? શરૂઆત ક્યાંથી ગણવી?
શરૂઆત થાય છે 1917 પહેલાના રશિયાના ચિત્રણથી. સ્મિથ એ સમયના રશિયાને સંકટમાં સપડાયેલી મહાસત્તા કહે છે.
સંકટમાં સપડાયેલી મહાસત્તા, રસપ્રદ શબ્દ પ્રયોગ છે.
હા, કારણ કે બહારથી ભલે વિશાળ સામ્રાજ્ય દેખાય પણ અંદરથી ઘણી સમસ્યાઓ હતી. એક તો ઝાર નિકોલસ બીજાનું નિરંકુશ શાસન. એ માનતા કે એમને ભગવાન તરફથી રાજ કરવાનો અધિકાર મળ્યો છે અને કોઈ સુધારા કરવા તૈયાર નહોતા.
એટલે કે સમય સાથે બદલાવાની અનિચ્છા.
બરાબર. બીજું, કૃષિ સંકટ. દેશની 80% વધુ વસ્તી ખેડૂત હતી પણ મોટાભાગના ગરીબ હતા, જમીન વગરના હતા. લેન્ડ હંગર એટલે કે જમીનની ભૂખ બહુ તીવ્ર હતી. અને ત્રીજું, શહેરોમાં ઝડપથી ઔદ્યોગિકીકરણ થયું હતું. એનાથી કામદારોનો એક મોટો વર્ગ ઊભો થયો હતો, જેમનું ભારે શોષણ થતું હતું અને જેઓ ક્રાંતિકારી વિચારો તરફ સહેલાઈથી આકર્ષાતા હતા.
અને આ બધા વચ્ચે 1905ની ક્રાંતિ થઈ. એનું શું મહત્વ?
સ્મિથ 1905ની ક્રાંતિને 1917 માટે ડ્રેસ રિહર્સલ કહે છે.
ડ્રેસ રિહર્સલ?
હા. રૂસો જાપાની યુદ્ધમાં રશિયા હારી દણ્યું અને પછી સેન્ટ પીટર્સબર્ગમાં બ્લડી સન્ડેની ઘટના બની, જેમાં શાંતિપૂર્ણ દેખાવકારો પર ગોળીઓ ચલાવાઈ. એ પછી દેશભરમાં હડતાળો અને વિરોધ ફાટી નીકળ્યો.
અને ત્યારે જ સોવિયેટ્સ બન્યા હતા ને?
બરાબર. પહેલીવાર સોવિયેટ્સ એટલે કે કામદારો અને સૈનિકોની સ્વયંભૂ પરિષદો આ સમયે જ બની. ઝારે દબાણમાં આવીને થોડા સુધારા કરવા પડ્યા, એક મર્યાદિત સંસદ ડૂમા બનાવી. ભલે પછી એ સુધારા પાછા ખેંચી લેવાયા પણ 1905 બતાવ્યું કે શાસન નબળું છે અને લોકોમાં સંગઠિત થવાની શક્તિ છે.
ઓકે, તો આ પૂર્વભૂમિકા હતી. પછી આવ્યું પ્રથમ વિશ્વયુદ્ધ. એણે શું ભાગ ભજવ્યો?
સ્મિથ યુદ્ધને મહાન ઉત્પ્રેરક માને છે. એણે રશિયાને તબાહ કરી નાખ્યું. લાખો સૈનિકો યુદ્ધમાં મર્યા ગયા. અર્થતંત્ર પડી ભાંગ્યું.
ખાવા પીવાની તંગી સર્જાઈ હશે.
ભયંકર તંગી. શહેરોમાં રોટી અને બળતણ માટે લોકો વલખા મારતા હતા. અને આ બધાની વચ્ચે ઝારે પોતે સેનાની કમાન સંભાળી લીધી, જે લશ્કરી રીતે પણ ભૂલ હતી.
અને રાજધાની કોના ભરોસે?
રાજધાની એમને એમના પત્ની, જે જર્મન હતા, અને પેલા બદનામ સલાહકાર રાસ્પુટિનના ભરોસે છોડી દીધી. આનાથી સરકારની રહી સહી ઇજ્જત પણ જતી રહી. લોકોનો ગુસ્સો અને હતાશા ચરમસીમા પર પહોંચી ગયા.
અને એમાંથી જ ફેબ્રુઆરી 1917ની ક્રાંતિ થઈ. એ કઈ રીતે શરૂ થઈ?
હા, અને સ્મિથ ખાસ નોંધે છે કે આ ક્રાંતિ કોઈ પક્ષે પ્લાન નહોતી કરી, એ સ્વયંભૂ હતી, લોકો દ્વારા શરૂ થયેલી.
કઈ રીતે?
એની શરૂઆત પેટ્રોગ્રાડ શહેરમાં થઈ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે કાપડ મિલની મહિલા કામદારો બ્રેડની અછત અને યુદ્ધના વિરોધમાં હડતાળ પર ઉતરી.
એટલે શરૂઆત મહિલાઓએ કરી?
બિલકુલ. અને પછી જોતજોતામાં બીજા કામદારો, વિદ્યાર્થીઓ અને છેવટે સૈનિકો પણ જોડાયા.
સૈનિકોનું જોડાવું નિર્ણાયક બન્યું હશે.
ચોક્કસ. જ્યારે સૈનિકોને ભીડ પર ગોળી ચલાવવાનો હુકમ મળ્યો અને એમને ના પાડી દીધી, બસ ત્યારે જ ઝારના શાસનનો અંત નિશ્ચિત થઈ ગયો. થોડા જ દિવસોમાં ઝારને ગાદી છોડવી પડી. 300 વર્ષ જૂના રોમનો વંશનો અંત આવ્યો.
તો ઝાર ગયા, પણ પછી સત્તા કોના હાથમાં આવી? પેલો દ્વિસત્તાનો ગાળો શરૂ થયો ખરું ને?
હા, ફેબ્રુઆરીથી ઓક્ટોબર 1917 આ 8 મહિના ભારે રાજકીય અસ્થિરતા અને ગુંચવણના હતા. બે સત્તા કેન્દ્રો ઊભા થયા.
કયા બે?
એક હતી કામચલાઉ સરકાર, જે ડુમાના જૂના ઉદારવાદી સભ્યોએ બનાવી હતી. એ લોકો પશ્ચિમી દેશો જેવી લોકશાહી લાવવા માંગતા હતા અને મહત્વની વાત, યુદ્ધ ચાલુ રાખવા માંગતા હતા.
અને બીજું કેન્દ્ર?
બીજું કેન્દ્ર હતું પેટ્રોગ્રાડ સોવિયેટ. આ ફેબ્રુઆરી ક્રાંતિમાંથી જ બનેલી કામદારો અને સૈનિકોના પ્રતિનિધિઓની પરિષદ હતી. શરૂઆતમાં એના પર મેન્શેવિક અને એસઆર જેવા મધ્યમ માર્ગી સમાજવાદીઓનું વર્ચસ્વ હતું.
એટલે એક તરફ સરકાર, બીજી તરફ સોવિયેટ, કોનું ચાલતું હતું?
એ જ તો સમસ્યા હતી. સોવિયેટ પાસે લોકોનું સમર્થન હતું, સૈનિકો પર પ્રભાવ હતો, પણ એના નેતાઓ સત્તા લેતા અચકાતા હતા. જ્યારે કામચલાઉ સરકાર કાયદેસર હતી પણ લોકોની મુખ્ય માંગણીઓ શાંતિ, જમીન, રોટી પૂરી કરવામાં નિષ્ફળ રહી રહી હતી.
અને આ પરિસ્થિતિનો લાભ લેનિન અને બોલ્શેવિકોએ લીધો.
બરાબર, આ રાજકીય શૂન્યવકાશમાં બોલ્શેવિકોનો ઉદય થયો. લેનિન એપ્રિલમાં દેશ નિકાલમાંથી પાછા ફર્યા.
હા, એમનો પેલો પ્રખ્યાત એપ્રિલ થીસિસ.
હા, એમણે આવતા વેંત જ એક ક્રાંતિકારી કાર્યક્રમ રજૂ કર્યો. યુદ્ધનો તાત્કાલિક અંત લાવો, બધી સત્તા સોવિયેટ્સને સોંપો, જમીનદારોની જમીન જપ્ત કરો, ફેક્ટરીઓ પર કામદારોનું નિયંત્રણ લાવો.
એકદમ સ્પષ્ટ અને આકર્ષક સૂત્રો.
ચોક્કસ. જેમ જેમ કામચલાઉ સરકારની નિષ્ફળતાઓ વધતી ગઈ, લોકો વધુને વધુ હતાશ થતા ગયા, તેમ તેમ લેનિનના આ સરળ પણ ધારદાર સૂત્રોની લોકપ્રિયતા વધતી ગઈ. બોલ્શેવિક પાર્ટીનું કદ અને પ્રભાવ ઝડપથી વધવા લાગ્યા.
અને પછી આવ્યો ઓક્ટોબર 1917. બોલ્શેવિકોએ સત્તા કબજે કરી. એ ઘટના વિશે સ્મિથનો મત શું છે? શું એ ખરેખર લોકપ્રિય હતી કે માત્ર કુશળ સત્તા પલટો?
સ્મિથનો મત અહીં ઘણો રસપ્રદ અને સૂક્ષ્મ છે. તેઓ કહે છે કે ઓક્ટોબરની ઘટના વાસ્તવમાં લિયોન ટ્રોટ્સ્કી દ્વારા કુશળતાપૂર્વક આયોજિત કરાયેલો એક લશ્કરી બળવો હતો. સત્તા લઘુમતી ધરાવતી બોલ્શેવિક પાર્ટીએ કબજે કરી.
તો પછી લોકપ્રિય કઈ રીતે?
કારણ કે સ્મિથ દલીલ કરે છે, આ બળવો એટલા માટે સફળ થયો કે તે સમયે પેટ્રોગ્રાડના મોટાભાગના કામદારો અને સૈનિકો કામચલાઉ સરકારથી એટલા નિરાશ થઈ ચૂક્યા હતા કે તેઓ બોલ્શેવિકોના સત્તા કબજે કરવાના પગલાંને કાં તો સક્રિય રીતે ટેકો આપતા હતા અથવા ઓછામાં ઓછું વિરોધ કરવા તૈયાર નહોતા.
એટલે કે એક પ્રકારની મૌન સંમતિ હતી.
હા, અથવા એમ કહો કે બોલ્શેવિકોને એક તક આપવાની તૈયારી હતી. તેમના સૂત્રો લોકોની એ વખતની હતાશા અને આકાંક્ષાઓ સાથે સીધો સંબંધ જોડતા હતા. એટલે સ્મિથ એને એવો બળવો કહે છે જે વ્યાપક સામાજિક ક્રાંતિ પર આધારિત હતો.
સમજાયું. પણ સત્તા મેળવ્યા પછી તરત જ દેશ ગૃહયુદ્ધમાં સપડાયો, ખરું ને?
હા, અને આ ગૃહયુદ્ધ 1918 થી 1921 અત્યંત ભીષણ અને ક્રૂર હતું. એણે ક્રાંતિનું ભવિષ્ય નક્કી કરવામાં બહુ મોટો ભાગ ભજવ્યો.
કોની કોની વચ્ચે હતું આ યુદ્ધ?
એક તરફ હતા બોલ્શેવિક, જેમને રેડ્સ કહેવાતા, અને બીજી તરફ હતા એમના તમામ વિરોધીઓ, ઝારના સમર્થકો, રાજાશાહીવાદી, ઉદારવાદીઓ, બીજા સમાજવાદી પક્ષો જેમ કે મેન્શેવિક, એસઆર, આ બધાના ગઠબંધનને વ્હાઇટ્સ કહેવાતા, અને વ્હાઇટ્સને બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા, જાપાન જેવી ડઝનેક વિદેશી શક્તિઓનો ટેકો હતો.
તેમ છતાં રેડ્સ જીતી ગયા? કઈ રીતે?
એના ઘણા કારણો હતા. રેડ્સ રશિયાના કેન્દ્રના ઔદ્યોગિક વિસ્તારોને નિયંત્રિત કરતા હતા. એમની પાસે ટ્રોટ્સ્કીના નેતૃત્વ હેઠળ એક મજબૂત અને એકીકૃત લશ્કરી કમાન્ડ હતી, જ્યારે વ્હાઇટ્સ ભૌગોલિક રીતે વિખરાયેલા હતા અને રાજકીય રીતે પણ એમનામાં ઘણા મતભેદ હતા.
આ ગૃહયુદ્ધની બોલ્શેવિક શાસનના સ્વરૂપ પર શી અસર થઈ?
સ્મિથના મતે ખૂબ જ ઊંડી અને નકારાત્મક અસર થઈ. યુદ્ધ જીતવાની જરૂરિયાતે બોલ્શેવિકોને અત્યંત કઠોર અને દમનકારી પગલાં લેવા મજબૂર કર્યા.
જેમ કે
વોર કમ્યુનિઝમની નીતિ. એ હેઠળ ખેડૂતો પાસેથી બળજબરીથી અનાજ લઈ લેવામાં આવતું, ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરાયું, બજારો ખતમ થઈ ગયા અને રાજકીય વિરોધને કચડી નાખવા માટે રેડ ટેરર ચલાવવામાં આવ્યો.
રેડ ટેરર?
હા, ચેકા નામની ગુપ્ત પોલીસે હજારોની સંખ્યામાં શંકાસ્પદ વિરોધીઓ, બંધકો, ભૂતપૂર્વ અધિકારીઓની ધરપકડ કરી અને ઘણાને ગોળીએ દીધા. સ્મિથ દલીલ કરે છે કે આ ગૃહયુદ્ધે બોલ્શેવિક પાર્ટી અને રાજ્યનું લશ્કરીકરણ કરી નાખ્યું.
લશ્કરીકરણ એટલે
કે હિંસા અને બળપ્રયોગ રાજકારણ ચલાવવાની સામાન્ય રીત બની ગઈ. વિરોધ કે અસંમતિ માટે કોઈ સ્થાન ન રહ્યું. 1917ની શરૂઆતમાં જે લોકશાહી અને સ્વતંત્રતાની ભાવના હતી એ ગૃહયુદ્ધની ક્રૂરતામાં સંપૂર્ણપણે નાશ પામી.
અને આમાંથી જ ભવિષ્યના સોવિયત રાજ્યના સરમુખત્યારશાહી ચરિત્રનો પાયો નંખાયો.
બરાબર. સ્મિથ મુજબ ગૃહયુદ્ધે સોવિયત શાસનના દમનકારી સ્વભાવને ઘડવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવી.
તો આજ આખી ચર્ચા અને સ્મિથના વિશ્લેષણને આધારે આપણે કયા મુખ્ય વિષયો કે સંદેશાઓ તારવી શકીએ?
સૌથી પહેલો અને મહત્વનો મુદ્દો તો એ જ કે ક્રાંતિને લોક આંદોલન તરીકે જોવી. સ્મિથ વારંવાર ભાર મૂકે છે કે સામાન્ય લોકોની માંગણીઓ શાંતિ, જમીન, રોટી, માનવીય ગૌરવ આ જ ક્રાંતિની મુખ્ય ચાલક શક્તિ હતી. રાજકીય પક્ષોએ તો ફક્ત આ શક્તિનો ઉપયોગ કર્યો અથવા તેને દિશા આપી.
બીજો મુદ્દો, પેલો અનિવાર્યતા વિરુદ્ધ આકસ્મિકતાનો, શું ક્રાંતિ થવી નક્કી જ હતી?
હા, સ્મિથ કહે છે કે રશિયામાં ક્રાંતિ માટેની માળખાકીય પરિસ્થિતિઓ, જેમ કે ઝારશાહીની નિષ્ફળતા, જમીનનો પ્રશ્ન, કામદારોનો અસંતોષ ઘણા સમયથી મોજૂદ હતી. પણ પ્રથમ વિશ્વયુદ્ધ એક નિર્ણાયક આકસ્મિક પરિબળ બન્યું. એણે જૂના શાસનના પતનને લગભગ અનિવાર્ય બનાવી દીધું.
અને ત્રીજો, પેલો વિરોધાભાસ, મુક્તિની આશા અને તાનાશાહીની વાસ્તવિકતા.
બિલકુલ, એ ક્રાંતિનો કેન્દ્રીય વિરોધાભાસ છે. ક્રાંતિ મુક્તિ અને સમાનતાની પ્રબળ ઈચ્છાથી જન્મી હતી, એ વાત સાચી. પણ એ જ ક્રાંતિએ ઇતિહાસના સૌથી દમનકારી રાજ્યોમાંના એકને જન્મ આપ્યો અને તાનાશાહીના બીજ ક્યાંક ને ક્યાંક ગૃહયુદ્ધની પરિસ્થિતિમાં અને બોલ્શેવિક વિચારધારામાં રોપાયા.
અને ચોથો મુદ્દો, લોકશાહી વિકલ્પ કેમ નિષ્ફળ ગયો?
હા, લોકશાહી વિકલ્પની નિષ્ફળતા પણ એક મહત્વનો સંદેશ છે. ફેબ્રુઆરી પછી જે કામચલાઉ સરકાર આવી અથવા તો સોવિયતમાં જે મધ્યમ માર્ગી સમાજવાદીઓ હતા, એમની અનિર્ણાયકતા, યુદ્ધ ચાલુ રાખવાનો આગ્રહ અને લોકોની મૂળભૂત માંગણીઓ સંતોષવામાં નિષ્ફળતા, આ બધાએ બોલ્શેવિકો જેવા કટ્ટરવાદી જૂથ માટે રસ્તો સાફ કરી આપ્યો.
અને છેલ્લે ગૃહયુદ્ધની ભૂમિકા.
ચોક્કસ, હિંસા અને ગૃહયુદ્ધની કેન્દ્રીયતા. સ્મિથ બતાવે છે કે આ યુદ્ધે માત્ર વિજેતા નક્કી ન કર્યો, પણ તેણે આવનારા સોવિયત રાજ્યના ચરિત્રને જ ઘડી નાખ્યું. તેણે રાજકારણને વધુ હિંસક બનાવ્યું અને વિરોધના તમામ અવાજોને દબાવી દીધા.
સ્મિથના પુસ્તકોમાંથી કેટલાક વિચારો ખરેખર યાદ રહી જાય એવા છે, જો એમને ટૂંકમાં કહેવા હોય તો.
એક વિચાર છે કે રશિયન ક્રાંતિ રશિયાના ઐતિહાસિક વિકાસની પરાકાષ્ઠા પણ હતી અને ભૂતકાળથી ધર્મૂળથી અલગ પડવાની ઘટના પણ. આ બતાવે છે કે એ ઇતિહાસનું પરિણામ પણ હતી અને ઇતિહાસને બદલનારી ઘટના પણ.
બીજો એક સુંદર વિચાર છે, ક્રાંતિનો અર્થ ફક્ત સત્તા કોના હાથમાં છે તે બદલવાનો નથી, પણ સત્તાના સ્વભાવને જ બદલવાનો છે. મતલબ કે તે માત્ર સપાટી પરનો ફેરફાર નહોતો, પણ ઊંડો પરિવર્તન લાવવાનો પ્રયાસ હતો.
અને ક્રાંતિની કરુણતા પર આ વાક્ય ઘણું કહી જાય છે. રશિયન ક્રાંતિની કરુણતા એ હતી કે તે સ્વતંત્રતા અને સમાનતા માટેની સાચી લોકઆકાંક્ષાઓથી શરૂ થઈ, પરંતુ નવા પ્રકારના દમનને જન્મ આપીને સમાપ્ત થઈ. આ આદર્શ અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરે છે.
યુદ્ધના સંદર્ભમાં પણ એક મહત્વનો મુદ્દો હતો. પ્રથમ વિશ્વયુદ્ધે રશિયન ક્રાંતિનું કારણ નહોતું આપ્યું, પણ જૂના શાસનની દરેક નબળાઈને ખુલ્લી પાડીને તેને અનિવાર્ય બનાવી દીધી.
હા, એ ઉત્પ્રેરક હતું. અને છેલ્લે તેની વૈશ્વિક અસર વિશે. રશિયન ક્રાંતિની અસર રશિયાની સરહદોની બહાર પણ વિસ્તરી, દુનિયાભરના પીડિતોમાં આશા જગાવી અને વિશેષાધિકૃત લોકોમાં ભય પેદા કર્યો. આ તેની આંતરરાષ્ટ્રીય અગત્યતા દર્શાવે છે.
તો આ બધી ઐતિહાસિક ચર્ચા, આટલી ઊંડી વાતચીત, આજના સમયમાં સામાન્ય માણસ માટે આનો શું ઉપયોગ, આમાંથી શું શીખવા જેવું છે?
મને લાગે છે ઘણું શીખવા જેવું છે. પહેલું તો તે આપણને આપણા સમયના રાજકીય અને સામાજિક આંદોલનોને સમજવામાં મદદ કરે છે. કેવી રીતે લાંબા સમયનો દબાયેલો અસંતોષ યોગ્ય સંજોગોમાં મોટા પાયે ફેરફાર લાવી શકે છે, તેમાં નેતૃત્વ, સંગઠન અને સંદેશાવ્યવહારની શું ભૂમિકા હોય છે.
નેતૃત્વની વાત પણ મહત્વની છે. નિકોલસ સેકન્ડ અને કેરેન્સ્કી, કામચલાઉ સરકારના નેતા, ની નિષ્ફળતા અને બીજી તરફ લેનિનની નિર્ણાયકતા, ભલે તેના પરિણામો ગમે તે રહ્યા હોય.
બરાબર, તે સંકટ સમયે નેતૃત્વના ગુણદોષ પર પ્રકાશ પાડે છે. લોકોની વાત સાંભળવી, સમય પારખીને નિર્ણયો લેવા એ કેટલું જરૂરી છે અને અનિર્ણાયકતા કે જડતા કેટલી ખતરનાક બની શકે છે.
બીજું શું શીખવા મળે?
તે સામાજિક પરિવર્તનની જટિલતા સમજાવે છે. કોઈપણ મોટો ફેરફાર જુદા જુદા સમુદાયોને અલગ અલગ રીતે અસર કરે છે. વળી વિચારધારાની શક્તિ અને તેના જોખમો પણ દેખાય છે. કેવી રીતે સારા લાગતા વિચારો પણ જો કટ્ટર બની જાય તો ખતરનાક સાબિત થઈ શકે છે. અને છેલ્લે આંતરરાષ્ટ્રીય સંબંધો પર પણ અસર પડે છે. એક દેશમાં થતા મોટા ફેરફારો આખી દુનિયા પર કેવી અસર પાડી શકે છે એ પણ આ ક્રાંતિ બતાવે છે.
તો આ ચર્ચાના અંતે તમારા માટે સૌથી મહત્વનો મુદ્દો કયો રહ્યો? સ્મિથના વિશ્લેષણમાંથી શું ખાસ લાગ્યું?
મારા માટે સ્મિથની સૌથી મોટી દેન એ છે કે તેઓ આપણને યાદ કરાવે છે કે ક્રાંતિકારી પરિવર્તન અત્યંત જટિલ હોય છે. તેને સરળ સારા ખરાબના ખાનામાં મૂકી ન શકાય. રશિયન ક્રાંતિમાં લોકોની આઝાદીની સાચી ઝંખના પણ હતી અને ભયંકર દમન અને હિંસા પણ હતી. ઇતિહાસને સમજવા માટે આપણે આ જટિલતાનો સ્વીકાર કરવો પડે. માળખાકીય કારણો અને આકસ્મિક ઘટનાઓ બંનેનું મહત્વ સમજવું પડે.
અને મારા માટે પેલો હિસ્ટ્રી ફ્રોમ બિલોનો દ્રષ્ટિકોણ ખૂબ મહત્વનો લાગ્યો. ઇતિહાસ એટલે ફક્ત ઉપર બેઠેલા લોકોની કહાણી નથી, પણ નીચે રહેલા અસંખ્ય લોકોના સંઘર્ષો, સપનાઓ અને નિરાશાઓની પણ કહાણી છે. અને એ પણ શીખવા મળ્યું કે કેવી રીતે સારા ઇરાદાઓ, ઉમદા લક્ષ્યો પણ જો ખોટા રસ્તે ચડી જાય અથવા પરિસ્થિતિ વણસી જાય તો ભયંકર પરિણામો લાવી શકે છે.
એક અંતિમ વિચાર શ્રોતાઓ માટે છોડી જઈએ. રશિયન ક્રાંતિનો અનુભવ આપણને શું વિચારવા પ્રેરે છે? શું મોટા પાયે આમૂલ સામાજિક પરિવર્તન હંમેશા હિંસા અને સરમુખત્યારશાહીમાં જ પરિણમે છે, કે પછી લોકશાહી અને અહિંસક માળખામાં રહીને સંવાદ અને સમજૂતી દ્વારા પણ સમાજમાં ઊંડા અને ન્યાયી ફેરફારો લાવવાનું શક્ય છે? આ પ્રશ્ન આજે પણ એટલો જીવંત અને મહત્વનો છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.